नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव
पर्युषण पर्वना स्वाध्याय में सवारना स्वाध्याय विचारणा सूत्र छे कर विचार तो पाम। गई काले इनी भूमिका में थोड़ी विचारणा आपने करी। कर विचार तो पाम ए आध्यात्मिक जगत में परम कृपाणु देवनु ओळखाण छे। आ युगनी अंदर जैन मतना नवयुग प्रवर्तक एवा परम कृपाळु देवे युग ने अनुसार आपने एक नवो मंत्र आप्यो छे। कर विचार तो पाम कृपाळु देवनु ओळखाण एना मुमुक्षुनु पण आ ओळखाण ए साधनानो सूत्र छे। आत्मसिद्धिमां ए वात मुकेली छे कर विचार तो पाम कृपाणु देवनु ओळखाण छे साधनानो सूत्र छे पुरुषार्थनी दिशा छे। परमार्थ मार्गनी अंदर परमार्थने पांबा माटे सत्य पुरुषार्थ करवो हशे तो ए पुरुषार्थनी दिशा कर विचार तो पाम अने मुक्तिनो मंत्र छे। कर विचार तो पाम ए मुक्तिनो मंत्र छे। परमार्थ मार्गमां मंत्र अने एनी विधि होय। जेणे जेणे मंत्र आप्यो छे एनी साथे एनी विधि संलग्न ज छे अभिप्रेत छे। ज्यां दर्शन छे त्यां व्यवहार पण साथे ज रहेलो छे। बन्ने साथ रहे दर्शन होय अने व्यवहार न होय एवुं जगतमां क्यारे क्यांय बनी शके नहीं। तत्व छे त्यां आचरण होय। ज्यां तत्वनी वात छे त्यां तथानुरूप जो मारू जगत नी अंदर अहिंसा नु तत्व छे तो आचरण मा अहिंसा हिंसा हित पण होवुं जोईए। बोध छे त्यां योग छे। जो ज्ञानी पुरुषे बोध आप्यो छे तो ते भी प्रकारनो जीवननो योग। बधी ज प्रकारनी जीवननी मन वचन कायानी क्रियाने योग कहे छे। ज्यां बोध छे त्यां योग रहेलो छे अने ज्यां साध्य छे त्यां साधन छे। जेने साध्य बतायु छे एने साधन आप्यु छे। कृपाणु देवे आपणने साध्य बतायु छे पोताना स्वरूपने प्राप्त करवू। शुद्ध बुद्ध चैतन्य घन स्वयं ज्योति सुख धाम बीजो कहिए केतलू कर विचार तो पाम। पाम पामवानु छे। शू पामवानु छे? अशुद्ध बुद्ध चैतन्य घन स्वयं ज्योति सुखधाम एवं स्वरूप कितलू केवूं तने। कर विचार तो पाम आ साध्य छे एनु साधन विचार कर। आ विचार नी अंदर आ बधी ज वस्तु साथे रहेली छे। मंत्रनी साथे विधि होय दर्शननी साथे व्यवहार होय तत्वनी साथे आचरण होय बोधनी साथे योग होय साध्यनी साथे साधन होय एमां विचारनी साथे एज प्रकारनो व्यवहार होय होय ने होय अवश्य होय। कृपाणु देवे आखी आत्मसिद्धि लख्या पछी आ वात क्यांय शुष्क ज्ञानमां क्यांय एकांत न पकड़ाय एटले आ भगवाने एक गाथा छेल्ले आत्मसिद्धिनो पूर्ण योग प्रकाश्या पछी अप्रगट जे वात थती ए एमणे प्रगट करीने अगोप्य रूपनी अंदर विधाउट एनी रिजर्वेशन्स कई वस्तु गोपव्या विना कीधा पछी एक गाथामां छेल्ले कलगी छोगु चढ़ावी दीधुं।
साधन सिद्ध दशा अहीं कहि सर्व संक्षेप सट दर्शन संक्षेप भाख्या निर्वीक्षे
आत्मसिद्धि में अमे शू कहू साधन अने सिद्ध दशा सिद्ध दशा ए साध्य अने साधन पण आत्मसिद्धि में कहू छे એટલે કર વિચાર તો પામમાં આ સિદ્ધ દશા પામવું ને એનું સાધન આ બધું જ મેં કહ્યું છે. વિચાર આચાર વિનાનો વિચાર એ તો પાંગડો છે, લૂલો છે. જ્ઞાની પુરુષ જ્યાં વિચાર મૂકે છે શબ્દ, ત્યાં એની સાથે આચાર અભિપ્રેત છે, રહેલો જ છે, જુદો નથી. સિક્કાની બે બાજુ, એક સિક્કો જયારે આપ્યો અને જોયું કે રૂપિયો છે તો પાછળ એની ઓથોરિટીની છાપ હોય હોય ને હોય જ, નહીં તો સિક્કો ચાલે નહીં. અને છાપ છે તો જોવું પડશે કે કેટલીની કિંમત કેટલી છે. બે રૂપિયાનો સિક્કો છે, પાંચ રૂપિયાનો છે, આઠાનાનો છે, રૂપિયાનો છે, એમ સિક્કાની બે બાજુ સાધન અને સિદ્ધ દશા, નિશ્ચય અને વ્યવહાર, તત્વ અને આચરણ, બોધ અને યોગ, મંત્ર અને વિધિ, આ જુદા છે જ નહીં, જુદા થઈ શકે એવી કોઈ વ્યવસ્થા નથી. અવિનાભાવી જેને કહે છે, એક હોય ત્યાં બીજાની ઉપસ્થિતિ અવશ્ય હોય અને હોય, બીજાની ઉપસ્થિતિ ન હોય તો પેલું ન હોય, એવો અફર સિદ્ધાંત પરમાર્થ માર્ગનો એ કર વિચારતો પામ, એ જે સાધનાનું સૂત્ર, એના ઉપરની આપણી વિચારણા ચાલે છે. ગઈકાલે આપણે વિચાર શું, વિચાર અને અવિચાર એનો વિચાર કર્યો. આજે આપણે એ સૂત્રની અંદર આપણા બીજા સ્વાધ્યાયમાં વિચારનું મહાત્મ્ય શું, વિચારનું મહાત્મ્ય શું, પરમ કૃપાળુ દેવે વ્યાખ્યાન સાર એક એનો બોલ 163 એમાં કહ્યું છે, વિચાર વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યકત્વ નહીં, સમ્યકત્વ વિના ચારિત્ર ન આવે, અને ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળ જ્ઞાન ન પામે, અને જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પામે ત્યાં સુધી મોક્ષ નથી એમ જોવામાં આવે છે. આ વિચારને ક્યાં સુધી લઈ જાય છે આ પુરુષ? કારણ કે એને સૂત્રમાં ગઈકાલે આપણે જે વિચાર્યું હતું કે વિચાર એ જ જ્ઞાન, અવિચાર એ જ અજ્ઞાન, એટલે જ્યાં અજ્ઞાન છે ત્યાં એ વિચારી વિચારીને કરે છે એવું ઇન્ટરપ્રિટેશન છે જ નહીં. ફરીથી ગાંધીજીને જે પત્ર લખ્યો એની અંદર જે સૂત્ર આપ્યું, પત્રાંક 570, અવિચાર એ જ અજ્ઞાન અને વિચાર એ જ જ્ઞાન. વિચાર ન હોય તો જેટલું જેટલું આપણે કહીએ છીએ, બોલીએ છીએ, જાણીએ છીએ, બધું અજ્ઞાન જ છે. 570 ભગવાન ફરમાવે છે, જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે, જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. કેમ કે માત્ર અવિચારે કરીને તેમાં મોહબુદ્ધિ રહે છે. આખા સંસાર સાથે આ જીવ જોડાયેલો છે અને એને કારણે એક કર્મના બંધ પડી રહ્યો છે. એને બંધ અને અનુબંધની પરંપરામાં આ જીવ ચાલ્યો જાય છે. એની અનંત સંસારની વૃદ્ધિનું કારણ એનો અવિચાર છે. આપણને એમ થાય કે આપણું આટલું બધું પ્રવર્તન, અનેક પ્રકારના કેટલા બધા વ્યવસાય આપણે કરીએ છીએ, આ બધા અવિચાર, જ્ઞાની કે છે અવિચાર છે. માત્ર અવિચારે કરીને તેમાં મોહબુદ્ધિ છે. જો વિચાર કર્યો હોય તો જગત પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. તો આપણે વિચાર કરીએ છીએ કે કેમ? વિચાર એ જ જ્ઞાન, અવિચાર એ જ અજ્ઞાન. અને આ વિચારની મહત્તા, વિચારનું મહાત્મ્ય, તો કે વિચાર વિના જ્ઞાન નહીં, વિચાર વિના જ્ઞાન ન થાય. આ વિચાર એ સ્વયં આ ચેતનાની, જે હમણાં વાત કરી ને, એ ચૈતસિક છે, આ ફેકલ્ટી છે, ઇટ્સ અવર પ્રોપર્ટી. સ્પિરિચ્યુઅલ પ્રોપર્ટી, સાઉલ પ્રોપર્ટી, એ આત્મિક ગુણ સંપત્તિ છે, આપણી સંપદા છે. આ વિચાર એ આપણી સંપદા છે. આ પંચેન્દ્રિય સંજ્ઞીપણું જે છે એમાં સંજ્ઞીપણું પૂર્ણ પર્યાપ્તિનું આ લક્ષણ છે એ જે વિચાર કરી શકે છે, અને વિચાર સાથે આચાર અભિપ્રેત છે એટલે મનુષ્ય વિચાર કરે તદ અનુસાર વ્યવહાર કરી શકે છે. તદ અનુસાર યોગ જેવો એનો બોધ એવો યોગ કરી શકે છે, કરે તો. સાધ્ય સમજાય તો સાધન થઈ શકે છે. તો અહીંયા કહે છે કે વિચાર વિના જ્ઞાન નહીં. પેલા તો જ્યાં સુધી જીવમાં વિચાર દશા પ્રગટી નથી ત્યાં સુધી જ્ઞાન ઉદ્ભવ થાય તેવી સંભાવના નથી. તો સાહેબ, ત્યાં સુધીનું અમારું જે કંઈ છે તે શું કહેવાય? અમારી જાણકારી, ઇન્ફોર્મેશન, એને શું કહેવાય? અજ્ઞાન. આ જગતની અંદર જેટલી જેટલી જાણકારી આપણી, અમારી ગ્રેજ્યુએશન, ડબલ ગ્રેજ્યુએશન, પીએચડી, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, એક્સપર્ટ્સ, નોબેલ પ્રાઇઝ વિનર, આ બધાની ઇન્ટેલેક્ચ્યુઆલિટીને કહેવાય શું? એક શબ્દમાં અજ્ઞાન. વિચાર વિના જ્ઞાન ન થાય. જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યકત્વ ન થાય. વિચાર કેવી રીતે ઉત્પન્ન થાય આપણો ત્રીજો વિષય આવશે. પેલા વિચારનું મહાત્મ્ય શું, પછી વિચારની ઉત્પત્તિ આવશે. પણ પેલા વિચારનું મહાત્મ્ય આપણે સમજવું છે કે વિચાર વિના જ્ઞાન ન થાય, જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે કે સમ્યક દર્શન ન થાય. સુપ્રતીતિ, જેવું આત્માનું સ્વરૂપ છે તેવું જ યથાર્થ જે જ્ઞાને કરીને જાણ્યું રે તેને વર્તે છે શુદ્ધ પ્રતીત, તેવું જ યથાતથ્ય ભાષ્યમાન થાય, સ્વરૂપ ભાષ્યમાન થાય. કેમ કે એ અમૂર્ત છે, અરૂપી છે, એ ભાષે, એ ચર્મચક્ષુથી ભૌતિક રીતે દેખાય નહીં, એ જોવામાં ન આવે, ભાસવામાં આવે, એનું એ પ્રકારનું ભાન થાય, અનુભવ સહિતની પ્રતીતિ તેને ભાન કહેવાય. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. અજ્ઞાન દૂર થયું તો જ્ઞાન આવ્યું એમ ન કીધું. દૂર થયું અજ્ઞાન તો એમાં એમ ન કીધું કે સદગુરુના ઉપદેશથી અમને જ્ઞાન આવ્યું. જ્ઞાન આવ્યું એમ ન કીધું. આવ્યું અપૂર્વ ભાન સદગુરુના ઉપદેશથી, યથાર્થ બોધથી. અને યોગની આરાધના કરી, માત્ર સદગુરુના ઉપદેશ સાંભળીને બેઠી નથી રહ્યો પલોઠી વાળીને, અને ગામને ઉપદેશ દેવાનું શરૂ કર્યું કે શું છે આત્મા, તને ખબર છે એ અકર્તા છે, એ અભોક્તા છે, જેમ હવે તેમ મેંડો ફાડવા. આત્માનું સ્વરૂપ અનેકાંત દ્રષ્ટિથી જોવાનું છે, જેમાં છ એ છ સ્થાનક એનો યથાર્થ વિવેકપૂર્વક જીવમાં વિવેક થવો જોઈએ, છ એ છ પદનો. પણ એ કંઈ ખબર નથી, પોપટ પાઠ શરૂ થઈ જાય છે. ભાન નહીં આવે ત્યાં સુધી આ પ્રતીતિ જેને કહે છે સમ્યક દર્શન, એને ભાન કહે છે. કેટલાક શબ્દો એવા છે કે જેની અભિવ્યક્તિ આપણા માટે મુશ્કેલ બને છે, કેમ કે આપણે એક ક્ષેત્રથી દૂર છીએ. કેમ સમજાવવું આ ભાન થવું અને જ્ઞાન થવું? સદગુરુના ઉપદેશથી મને ભાન થયું એટલે ઉપદેશથી જે જાણકારી આવી તેની શુદ્ધ પ્રતીતિ થઈ, જે જ્ઞાને કરીને જાણ્યું રે તેની વર્તે છે શુદ્ધ પ્રતીત. એ ગુરુએ જે મને કહ્યું કે છે દેહાદીથી ભિન્ન આત્મા એવું જે જ્ઞાન, એના ઉપર એને એટલી બધી વિચારણા કરી એ સાધ્ય ઉપરની સાધન દશા કરી, એ બોધનો એને યોગ દશા પોતાની ઉભી કરી, એ દર્શનનો એને વ્યવહાર પોતે કહ્યો. પ્રેરે જે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ, એ વ્યવહારને એને કહ્યું, એ તે તત્વ સાથે એને આચરણ કર્યું, એ મંત્રની એને વિધિ કરી. સદગુરુએ જે મંત્ર કીધો એની વિધિ કરી, સજાત્મ સ્વરૂપ એની એને વિધિ કરી. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન, એ આત્મભાવનાની એને વિધિ કરી. આત્મભાવના એટલે શું? આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન, આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન, એ આત્મભાવના જ થઈ ગયો. તો પોપટીઓ પાઠ વિધિ ક્યાં? આત્મભાવનાની વિધિ શું? આત્મભાવના એટલે શું? હું દેહાદી સ્વરૂપ નથી. આ દેહના અવયવ, અંગ, ઉપાંગ, ઇન્દ્રિય, આ કોઈ હું નથી, તે મારું સ્વરૂપ નથી. તેના આધારિત આ પુત્ર, મિત્ર, સ્વજન, સગા, સંબંધી, આ સંગ્રહ, પરિગ્રહ, આ કોઈ મારા નથી. આ વિચારની પ્રક્રિયા છે, આ વિધિ છે મંત્રની. આત્મભાવના કૃપાળુ દેવે કહી છે એની વિધિનો આ મંત્ર, મંત્રની વિધિ છે. કોઈ મારા નથી. પ્રગટ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, સદા ઉપયોગી, સ્વયં જ્યોતિ, અવિનાશી, અરૂપી, અભેદ, અસંગ, જ્ઞાયક, એવો હું એક આત્મા છું. એવો હું આત્મા છું. અસ્થિથી નાસ્તિથી, કેમ કે દ્વય છું અત્યારે, દેહધારી છું, એમાં ચૈતન્ય પણ છે ને જડ પણ છે, માટે બંનેને છૂટા પાડવા છે. એકરૂપ થઈ ગયા, તાદાત્મ્ય બુદ્ધિ થઈ ગઈ છે. આ બંનેને છૂટા પાડવા છે. ભગવાને મને મંત્ર આપ્યો કે આત્મભાવના ભાવતા જીવ લહે કે વિજ્ઞાન. દેખાય છે દેહ અને આત્મા દેખાતો નથી ને, એની ભાવના ભાવવાની છે. દેહની ભાવના ભાવવાની નથી, કેમ કે એ તો હડફેટે ચડ્યો છે. જ્યારે જ્યાં જોઈ ત્યાં એ દેહ તો છે જ. આત્મભાવના ભાવ નથી. દ્રશ્યને અદ્રશ્ય કર્યું, અદ્રશ્યને દ્રશ્ય કર્યું. ઓહો, મહાપુરુષોની ચમત્કૃતિ. એ કરવા માટે થઈને પેલા નાસ્તિથી શરૂ કર્યું કે હું દેહાદી સ્વરૂપ નથી, હું શું નથી? તો હું જે અનાદિકાળથી માનું છું તે હું નથી. નામ તે હું નથી, રૂપ તે હું નથી, ગોત્ર તે હું નથી, એના અંગોપાંગ તે હું નથી, એના અવયવ આદિ તે હું નથી, એની ઇન્દ્રિયો, એના વિષયો તે હું નથી. આ બધું જ વિનાશી છે. વિચારની પ્રક્રિયા શરૂ થઈ, મંત્રની વિધિ આવી. આવી મંત્રની વિધિ કરતા 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 આ નથી 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 કરતા અંદર કોણ છે એનો ભણકાર થાય. છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થાય, કારણ કે સત જ્યાં સુધી સુણ્યું નથી, સાંભળ્યું નથી, શ્રદ્ધ્યું નથી, ત્યાં સુધી છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થતો નથી. આ સત ઉપરની વિચારણા, આત્મભાવનાનું સત જ્યારે વિચારની અંદર પરિણિત થાય છે, એ વિચાર વળી જ્યારે સત્યને પરિણિત કરવામાં આવે છે, ત્યારે એક પ્રગટ થાય છે પોતાના સ્વરૂપની પ્રતીતિ. એ પ્રતીતિમાં ગઈકાલે આપણે જે વિચાર કર્યો હતો કે વિચાર શું છે, એ દર્શન એટલે કે સામાન્ય બોધને જ્ઞાન એટલે કે વિશેષ બોધમાં પરિણિત કરવાનું એક સાધન છે. દર્શનને જ્ઞાનમાં પરિણિત કરવાનું એક સાધન છે. સામાન્ય બોધમાંથી વિશેષ બોધ, યથાર્થ બોધ થાય. સત્પુરુષના વચનના યોગે આ જે વિચારમાં મંત્રની વિધિ, આત્મભાવના, આ કરતા કરતા નાસ્તિમાંથી અસ્થિમાં ચાલ્યો કે હું છું તો ખરો જ, આ બધું નથી તો પછી આ કોણ છે? આ વિચાર કોણ કરે છે? પછી આ અસ્તિત્વ ક્યું રહ્યું? અને એ ક્યું રહ્યું ત્યારે પોતાને ભાસ્યું નિજ સ્વરૂપ. એ નિજ સ્વરૂપ ભાસે છે, અને એ નિજ સ્વરૂપ શુદ્ધ ચેતના ત્યારે ખબર પડે. ઓહો, પ્રગટ શુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ. કોઈ લાઇટની જરૂર નથી એને જોવા માટે, કોઈ પ્રકાશની. સૂર્ય, ચંદ્ર, કોટિ એવા દૈદીપ્યમાન રત્ન, આ બધા એની ચૈતન્ય જ્યોતિ વિના કંઈ દેખાતો નથી, એવું એની ચેતનતાનો ગુણ 437માં ગઈ વખતે આપણે લીધું હતું. આ ચૈતન્ય એનું આત્માનું લક્ષણ, એવી સ્વયં જ્યોતિ, સદા ઉપયોગી. ઉપયોગનું લક્ષણ એનું સદા. એવું અરૂપી, અવિનાશી, અસંગ, અભેદ, અસંગ છે, અભેદ છે. જ્ઞાયક એવો હું એક આત્મા છું. આ પ્રતીતિ ધીરે 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 આ વિચારની પરાકાષ્ઠા આવે. કર વિચાર તો પામ, હું દેહ નથી આત્મા છું. આવી આત્મભાવના ભાવતા ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. વિચાર વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના સમ્યકત્વ સુપ્રતીતિ નહીં, સમ્યકત્વ વિના ચારિત્ર ન આવે. જ્યાં સુધી સુપ્રતીતિ સમ્યકત્વ પોતાના સ્વરૂપનું શુદ્ધ સ્વરૂપની અંશે પણ પ્રતીતિ એ જ્યારે વેદનમાં આવે, આ ભસવાનો શબ્દમાં વેદન ઉપયોગી થાય છે, એ જ્યારે વેદનમાં આવે, પોતાનું સ્વરૂપ વેદનમાં આવે, કથનમાં ન પણ આવે પણ વેદનમાં આવે, એ વેદનમાં આવે ત્યારે ચારિત્ર આવે. મન વચન કાયાના યોગની દિશા બદલાઈ જાય. આજ સુધી જે કર્મ બંધમાં જતો હતો એ કર્મની મુક્તિના પુરુષાર્થમાં જીવ આપોઆપ જોડાઈ જાય. આજ સુધી કસાય ભાવે બધી જ ક્રિયાઓ થતી હતી, હવે અકસાય ભાવે થતું જાય. કેમ કે સમત્વ ત્યાંથી ઉત્પન્ન થયું. આત્માનું ચૈતન્યનું સ્વરૂપ, એનો સ્વભાવ, જે વાત કરી હમણાં અવિષમ ભાવ, અવિષમભાવ સમત્વ, એ સમત્વના કારણે એને અવિષમપણે હવે એની કૃતિ બધી થાય. એટલે એક જીવનું અબંધ સ્વરૂપ ઉભું થઈ ગયું. અબંધ સ્વરૂપ, અબંધ દશા, 913માં કહ્યું છે, અબંધ દશાને જ્યાં સુધી પામે નહીં ત્યાં સુધી એ સુખ દુઃખનો ભોગવટો અને એ વેદન કરશે જ, સ્વરૂપનું વેદન નહીં થાય. આ અબંધ દશામાં આપણો બપોરનો વિષય છે, અનંતાનુબંધી કસાયનું સ્વરૂપ. એમાં આપણે કાલ શરૂ કર્યું હતું કે પેલા બંધ અનુબંધ અને પછી અનંતાનુબંધ સમજાય. પેલા આપણને બંધ નથી સમજાતો, અનુબંધને તો ખ્યાલ જ નથી, અને આપણે અનંતાનુબંધીની વાતો કરવી છે. એટલે એક વાત આપણી સ્પષ્ટ થઈ શકતી નથી. આ બંધની અંદર ભગવાન કહે છે કે અબંધ દશાને પ્રાપ્ત કરવી તે મોક્ષ છે, અને બંધ તે સંસાર છે, અબંધ તે મોક્ષ છે. આ અબંધ દશા પ્રાપ્ત કેમ થાય? એ અબંધ દશાનો આ આત્મભાવના વિચાર કરતા કરતા એને સમ્યકત્વ, આ ચારિત્ર આવે. સુપ્રતીતિ પછીનું ચારિત્ર એની અબંધ દશા એની નિર્માણ થાય છે. ત્યાં સુધી ચારિત્ર આવતું નથી, અને ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળ જ્ઞાન થતું નથી. ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળ જ્ઞાન થતું નથી, અને જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી મોક્ષ ન થાય. આખો સિદ્ધાંતનો બાંધો અવિરોધપણે કૃપાળુ દેવીએ મૂક્યો છે. તો વિચારનું મહાત્મ્ય શું? આ વિચારનું મહાત્મ્ય છે કે વિચારથી જીવ મોક્ષ સુધી પહોંચે છે. કારણ કે વિચારના અભાવમાં અવિચાર છે, અને અવિચારથી આખા જગત પ્રત્યે એને મોહબુદ્ધિ છે. એ મોહબુદ્ધિ, એ મોહનીય, એ જ મિથ્યાત્વ, એ જ ભ્રાંતિ, બધા જ કસાયમાં, બધા જ કર્મની અંદર, સર્વ કર્મો જે છે એની અંદર સૌથી વિશેષ ઉત્કૃષ્ટ સ્થિતિ, સર્વ કર્મોમાં બીજભૂત જેની બંધ સ્થિતિ સૌથી ઉત્કૃષ્ટ છે તે મોહનીય. 70 કોડાકોડી સાગરોપમ, અને એક સાગરોપમની મોહનીયની સ્થિતિ એ જ આખું સંસારનું સ્વરૂપ. મોહનીયનું સ્વરૂપ એ જ મિથ્યાત્વ, મોહનીયનું સ્વરૂપ એ જ ભ્રાંતિ, અને તેનું કારણ અવિચાર. વિચારનો અભાવ એટલે અવિચાર. એ વિચારથી કેવળ જ્ઞાન સુધી આ વિચારનું મહાત્મ્ય જ્ઞાની પુરુષે આપણને કહ્યું. એ વિચારના મહાત્મ્યની અંદર 511 ની અંદર ભગવાને આ વિચારનું મહાત્મ્ય આપણને સમજાવ્યું છે. પત્રાંક 511માં કહ્યું છે, જીવના પૂર્વકાળના બધા માઠા સાધન, કલ્પિત સાધન, જે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી, એ બધા સાધનને કલ્પિત પણ કહ્યા, માઠા પણ કહ્યા. સાધન કદાચ એ નહીં હોય, પણ જ્યાં સુધી જ્ઞાની પુરુષની આજ્ઞાથી નથી થયા ત્યાં સુધી તે સાધનને આ જ્ઞાની પુરુષો કહે છે કે એ સાધન માઠા અને કલ્પિત. જીવના પૂર્વકાળના બીજા બધા માઠા સાધન, કલ્પિત સાધન મટવા, એ મટે એ મટવા, અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. અનાદિકાળથી એણે આ બધા માઠા સાધન કર્યા છે. વહ સાધન બાર અનંત કિયો તદપી કચુ હાથ હજુ ન પડ્યો, એ કર્યા છે એણે. આ મટવા જોઈએ આ સાધન, હવે એણે જે કર્યા છે અનાદિકાળથી અને બંધ ને અનુબંધની પરંપરામાં ચાલ્યો જ આવે છે, એની ભવ પરંપરા ચાલુ છે. કારણ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ ચાલુ છે. જીવને આ હેતુઓ ઉપર લક્ષ્ય નથી, જે આપણો બપોરનો વિષય છે અનંતાનુબંધીનો. આ ભવ પરંપરા કેમ, આ અનંત સંસાર કેમ, હેતુઓ ઉપર લક્ષ્ય નથી. કે પરિભ્રમણ તો ગયું, પરિભ્રમણના હેતુઓ ઉભા છે અને હેતુઓ ઉભા છે ત્યાં સુધી પરિભ્રમણ ટળે તેવી કોઈ સંભાવના નથી. અને એ પરિભ્રમણ હેતુની અંદર અનાદિકાળથી પૂર્વના જીવે માઠા સાધન કર્યા છે, કલ્પિત સાધન કર્યા છે, એ મટ્યા વિના એનો પાર પામી શકાશે નહીં. અને એ મટવા માટે શું કરવું સાહેબ? અનાદિકાળથી જ્યારથી આ જીવનો પ્રાદુર્ભાવ થયો છે, ક્યારથી થયો છે? અનાદિ. આ અનાદિનો જવાબ કોણે આપ્યો? સર્વજ્ઞએ. એટલે સર્વજ્ઞના જ્ઞાનની અંદર પણ આ અનાદિ છે કે આ ક્યારથી થયો અને આને કર્મનો સંગ ક્યારથી લાગ્યો આત્માને? આ અજ્ઞાન એને ક્યારથી લાગુ પડી ગયું સાહેબ? અનાદિ. આ સર્વજ્ઞએ જવાબ દીધો અનાદિ. એટલે સર્વજ્ઞના જ્ઞાનમાં પણ આ વાત છે. જેને ત્રણ કાળની ત્રણ લોકની તમામ જીવના પદાર્થોની બધી જ પર્યાયોનું જ્ઞાન યુગપત છે, એનો જવાબ છે કે અનાદિકાળથી છે. ખૂબ સમજવા જેવું છે. વિતરાગ વિજ્ઞાન છે. વિતરાગ વિજ્ઞાનમાં એમાં સર્વજ્ઞતાને દોષ નથી. કારણ કે સર્વજ્ઞા તો જેવું સ્વરૂપ છે એવું કહે છે, એ કલ્પનાનો આધાર નથી. એટલે એમણે કહ્યું, એટલે આપણે આપણી તર્ક બુદ્ધિ નહીં લડાવવાની, શ્રદ્ધા લડાવવાની કે ઓહો આ વસ્તુ મારા ખ્યાલમાં નહોતી, આ મને હવે ક્લિક થઈ કે સર્વજ્ઞએ અનાદિ કીધું. જગતમાં જેના જ્ઞાનનો કોઈ પર્યાય નથી એવી સમર્થતા એણે કહ્યું કે આ જીવ અનાદિથી કર્મ સહિત છે.
જડ ચેતન સંયોગ આ ખાણ અનાદિ અનંત.
શું છે આ જડ અને ચેતનનો સંયોગ? ક્યારથી થયો? અમને ખબર નથી, અમે અજ્ઞાની છીએ. તમે તો સર્વજ્ઞ છો. સર્વજ્ઞ જવાબ આપે છે કે ખાણ અનાદિ અનંત. આ શ્રદ્ધામાં લેવું પડ્યો. ક્યાંક બુદ્ધિના વ્યાપાર બધાય ત્યાં થંભી જાય છે, એથી આગળ જવાનું છે. તર્કની સીમામાં અસીમનો સાક્ષાત્કાર ક્યારેય ન થયો. જે અવક્તવ્ય છે તે અવક્તવ્ય જ રહેવાનું છે. જીવના પૂર્વકાળના બધા માઠા સાધન, કલ્પિત સાધન મટવા, અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. અપૂર્વ જ્ઞાન, જે જ્ઞાન પૂર્વે કદાપી જીવને પ્રાપ્ત થયું નથી. કારણ કે જો જ્ઞાન પ્રાપ્ત થયું હોત તો પ્રતીતિ આવત, અને પ્રતીતિ આવત તો ચારિત્ર આવત, અને ચારિત્ર આવત તો આ બધું સાધન માઠા સાધન કલ્પિત સાધન મટી ગયા. પણ એના મટ્યા નથી, હજી કર્યા કરે છે. પરમાર્થ કર્યા કરીએ છીએ એવી ભ્રાંતિની અંદર આ જીવ છે. હજુ હું પરમાર્થની સાધના કરું છું એની ભ્રાંતિ. અનંતાનુબંધીમાં ભગવાને કીધું છે કે સંસાર કરતા પરમાર્થમાં આ અનંતાનુબંધીની સંભાવના વધારે છે. એ વિષય આવશે આપણો. સાધન મટ્યા નથી હજુ, કારણ કે અપૂર્વ જ્ઞાન થયું નથી.
અપૂર્વ જ્ઞાન વિના આ જીવના પૂર્વના બધા જ માઠા સાધન અને કલ્પિત સાધન મટવા માટે અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી એમ ભગવાન 511 માં કહે છે. પછી આગળ લખ્યું છે, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. અપૂર્વ જ્ઞાન અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. વિચાર વિના જ્ઞાન નહીં. આ વિચારનું મહાત્મ્ય વિશે આપણે વિચારણા કરીએ છીએ કે આ વિચારનું મહાત્મ્ય શું, તો વિચાર વિના જ્ઞાન નહીં. અપૂર્વ જ્ઞાન વિના જીવના આ બધા જ જે પૂર્વે ગ્રહિત રાખેલું છે એના મિથ્યાત્વ, એની ભ્રાંતિ, એના માઠા સાધન, એના કલ્પિત સાધન, એ મટવા માટે એને જ્યાં સુધી અપૂર્વ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી એ મટશે નહીં, એના સાધન નહીં મટે, એટલે કે પરિભ્રમણના હેતુઓ નહીં મટે. અને પરિભ્રમણના હેતુઓ નહીં મટે, કર્મબંધના હેતુઓ નહીં મટે ત્યાં સુધી એનું પરિભ્રમણ ટળશે નહીં. રોગના કારણો વિદ્યમાન હોય ત્યાં સુધી સ્વાસ્થ્યની કલ્પના કેવી રીતે થાય? સાચો વૈદ્ય, સાચો ડોક્ટર એ અસ્વસ્થતાના કારણો ઉપર, નિદાન ઉપર એની દ્રષ્ટિ હોય છે, લક્ષણો ઉપર હોતી નથી. ઓલ સિમ્પટમ્સ, સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ ઇટ્સ ઓલ ટુગેધર ડિફરન્ટ થિંગ એન્ડ ક્યુરેટિવ ટ્રીટમેન્ટ ઇઝ ઓલ ટુગેધર ડિફરન્ટ.
કરુણા કોમળતાદિ ગુણ પ્રથમ ભૂમિકા ધાર. અંતિમ સંદેશમાં ભગવાન ફરમાવે છે કે આ જીવ જો રખડી મરશે આમને આમ, જો પોતાના ડાપણમાં ને ડાપણમાં, તો આના અનંત સંસારનો અંત નહીં આવ્યો, આને અનુબંધ પડ્યા જ કરશે. એટલે ભગવાને કહ્યું કે જોજે પાછો આવા ગાંડપણમાં ચાલ્યો જઈશ, કે મંદ વિષય છે એ રાગ છે. અરે બોલવાનું બંધ કર, પેલા મંદ વિષયમાં આવ્યો તું? મંદ વિષય સરળતા, સરળતા શું ચીજ છે? જ્યાં સત્યની ઉપલબ્ધિ થઈ ત્યાં સત્યનો સ્વીકાર, કોઈ ગ્રંથિ નહીં. આ નિર્ગ્રંથપણાનું પહેલી પૂર્વ શરત સરળતા વિના નિર્ગ્રંથપણું ના આવે. ગ્રંથિ છૂટે ક્યારે? સરળતા હોય તો જ ગ્રંથિ છૂટે, નહીતર પૂર્વગ્રહથી, મતાગ્રહથી, કદાગ્રહથી ગ્રંથિત થયેલો આ જીવ ક્યારે છૂટે? કોઈ વાત સાંભળવા માટે ઇઝ નેવર ઓપન, ઇઝ ઓલરેડી પ્રી કન્સીવડ નોશન્સ ઇન હિઝ માઇન્ડ. એની પાસે તો પૂર્વ વિચારોથી ભરેલું, પૂર્વ માન્યતાઓ અને પૂર્વ આગ્રહ, મતાગ્રહ કદાચ પડેલા જ છે. એને કેવી રીતે જ્ઞાન થાય? સરળતા વિના. સરળતામાં તો જો સાચી વાત સમજાય તો એનો મને સ્વીકાર છે પ્રભુ, આઈ એમ ઓલવેઝ ઓપન, મારો એમાં કોઈ અહમ નથી, મારું એમાં કોઈ મમત્વ નથી, મારા આગ્રહનું પણ મમત્વ નથી, મેં બાંધી લીધેલી માન્યતાનું પણ કોઈ મહત્વ નથી. હું મારી હજારો વર્ષોની માન્યતાને છોડી દઈશ, કંઈ વાંધો નથી, કારણ કે મારે તો સત્યની ઉપલબ્ધિ કરવી છે, મારે તો મુક્ત થવું છે, મારે છૂટવું છે અનંતના પરિભ્રમણમાંથી અને આ ભવચક્રમાંથી. હું તો ફસાઈ ગયો છું, હવે હું તર્કના વિવાદમાં પડું એવું તમે બહુ કર્યું, આ વાદ વિવાદમાં તો કંઈક જન્મ ગુમાવી નાખ્યા. હવે મારો લક્ષ્ય એ નથી કે કયો મત સ્થાપન કરવો, હવે તો પ્રભુ મારે છૂટવું છે. ભગવાને છૂટવા માટે કહ્યું, મંદ વિષય, પેલા તું આ સંસારના વિષયમાં મંદતા કરી દે, એટલે મને હવે આમાં રુચિ નથી, ઉદાસીનતા. પ્રભુ મને આ સંસાર ગમે તેવો અનુકૂળ હોય તો પ્રિય નથી, મારી એમાં રુચિ નથી. હવે વોટ એવર મે બી ધ કમ્ફર્ટ્સ એન્ડ કન્વીનિયન્સ ઓફ ધીસ વર્લ્ડલી લાઈફ, આ ભૌતિક જીવનના બધા જ સુખો, અનુકૂળતા, સંયોગ, સામગ્રી બધું જ પ્રાપ્ત થાય તો મને હવે એ ન જોઈએ. મંદ વિષય, સંસારના વિષયોની મંદતા, ઇન્દ્રિયના વિષયોની મંદતા, એની તીવ્રતા નહીં મંદતા. હવે હું ઉદાસીન છું, હજી મને સ્પષ્ટ કે માર્ગ નથી, એટલે હું આ સંસારનું ગાડું ધકેલા કરીશ, પણ મંદ વિષય સાથે, ઉદાસીનતાના ભાવ સાથે, મને એની અંદર કોઈ સુખની પ્રાપ્તિ છે એવી માન્યતા સાથે નહીં, હું આ સામગ્રીથી સુખી છું એવી શ્રદ્ધા સાથે નહીં, મંદ વિષય અને સરળતા. અને હું એ મંદ વિષય સાથે સંસાર ભોગવતા ભોગવતા હું સરળ તરીકે જોઈશ, ક્યાંય મને સત મળે, ક્યાંય સતની પ્રાપ્તિ થાય, ક્યાંય સત સાંભળવામાં આવે, કોઈ જગ્યાએ મને જો છૂટવાનો માર્ગ મળે તો હું એને સ્વીકારીશ. આઈ એમ નોટ ક્લોઝડ, આઈ એમ ઓલવેઝ ઓપન. હું હંમેશા ખુલ્લો રહીશ પ્રભુ. આ સરળતા કેવી સરળતા! પૂજ્ય લઘુરાજ સ્વામીને ભગવાનથી મોટા ઉંમરમાં અને સર્વ વૈરતી ધારી ચારિત્ર જેને અંગીકાર કર્યું છે, અને વિતરાગનું ચારિત્ર 39 જેને ધારણ કર્યા છે, ઓહો કેવો અધિકાર આ જગતમાં પ્રાપ્ત થયો! સંસારની અંદર જીવનની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પર્યાય કહી તો માનવ અને માનવમાં પણ સંયમ ધારી, આહા, મોક્ષ તો લીધો કે લેશે એ દશા ભગવાને ચારિત્રની કીધી છે. એવું ઉત્કૃષ્ટ માનવ પણ તો પ્રાપ્ત થયું, પણ માનવમાં પણ વિતરાગ શાસન અને વિતરાગ શાસનમાં પણ સર્વ વિરતિ પણ ભગવાનને મોક્ષમાં જવાનો પરવાનો જેને કે વિઝા મળી ગયો, મને તો આ સંયમ મુપત્તિને ઓગો ધારણ કર્યા છે. એ પુરુષને પણ ભગવાન જયારે 22 ઉંમરના ભર યુવાનની અંદર મુંબઈની અંદરથી આવેલા એક ખંભાતની અંદર ઉપાશ્રયમાં મળે, ખેસ ધારણ કર્યો છે, લાંબો ડગલો પહેર્યો છે, ધોતિયું પહેર્યું છે, માથે પાઘડી છે, ઝવેરાતનો વેપાર છે મુંબઈની અંદર, ગ્રસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો છે જે 1.5 થયો છે. આવો ગ્રસ્થાશ્રમી વેપારી એ વેશે આવીને ઉભા રહે છે અને તત્વ સમજાવે છે. હજી દર્શન માત્રથી તારા, દર્શન માત્રથી દેવ ભ્રમણા ભાગી રહે. જ્યાં થોડી ચર્ચા વિચારણા ચાલે છે મુનિશ્રી હરકચંદજી સાથે, સંઘાડાના મુનિઓ અને થોડા શ્રાવકો, અને ગુરુની આજ્ઞા કહે છે કે જો આપની આજ્ઞા હોય તો હું આમની પાસેથી કંઈક ઉધારું. મેળા ઉપર જવા માટે આજ્ઞા માગે છે, ઉપર જાય છે અને જઈને સાષ્ટાંગ નમસ્કાર કરે. આ સરળતા, સાષ્ટાંગ નમસ્કાર કરે છે. નથી એને વેશનો પ્રતિબંધ, નથી એને વયનો પ્રતિબંધ, નથી એને પોતાના સ્થાનનો પ્રતિબંધ, નથી એને કોઈ પૂર્વનું અભિમાન કે હું આ સાધુ છું, આ છું, કાંઈ નહીં. એને તો ભગવાનને ઓળખી લીધા કે આ કોઈ દેહધારી પરમાત્મા છે, આનાથી મારા ભવના પરિભ્રમણનો અંત આવે એમ છે. ભગવાને એને પૂછ્યું કે મુનિ, તમે શા માટે અમને આટલું બધું માન આપો છો, આ નમસ્કાર કરો છો? તો કે આપને જોઈને એવો ભાવ આવે છે, અનંત કાળથી રખડ્યા છીએ પ્રભુ, હવે અમને બચાવો, બોલો શું જોઈએ, શું ઈચ્છા છે, શું માંગ્યું? આચાર્ય પદ પ્રાપ્ત થાય, બોલબાલા મળે, અમારી ચારે બાજુ ડંકો વાગી જાય, અમારા સંપ્રદાયની અંદર અમારો એમ સ્થાન સ્થાન ઉપર અમારી આ પ્રસિદ્ધિ અને લોકેશણાના ગુણ ગવાય, અને લોકો ચારે બાજુ અમારું બહુમાન અને તારક આવ્યો એમ પ્રકારના અમારા ગુણગાન ગાય, એમ માંગ્યું? ભગવાન એવો પ્રભાવના યોગ આપો એમ માંગ્યું? શું માંગ્યું? અમને સંકેત આપો, બ્રહ્મચર્યની દ્રઢતા કરાવો, પોતાની જે નિર્બળતા છે એનો પણ એકરાર. આ સરળતા, હો સરળતા આપણે સમજવી છે. મુનિપણાનો વ્યક્તિ ગ્રહસ્થને કે છે બ્રહ્મચર્યની દ્રઢતા કરાવો, આ કઈ સમજાય છે? કેન બી કન્સીવ ઇટ? પહેલી જ મુલાકાતમાં, અને જેને ચારિત્ર લીધું છે 6-6 થાય, ઈ એમ કીએ કોઈ ગ્રહસ્થને, એને યુવાન એની સામે ઉભો છે કે મને બ્રહ્મચર્યની દ્રઢતા કરાવો. આ વાત પકડાય છે પેલા? આ અપૂર્વ યોગ જે થયો છે, અપૂર્વતા પેલા ભાન આવે છે આપણને? અપૂર્વતાનું કે કેવો યોગ આપણને થયો છે, આ કૃપાળુ દેવ મળ્યા છે જે હમણાં વાત ન કરી કે હજારો વર્ષે યોગ યોગે પડશે આવો આત્મા તો કોક મળે. એમણે લખ્યું છે ચોથા કાળમાં પણ એમનું જન્મ દુર્લભ હતું, જોકે કોઈ કાળે એને જન્મવાની તો ઈચ્છાને જ રૂંધી છે. એવો કોઈ અપૂર્વ યોગ થયો છે આ કાળની અંદર, કોઈ અચ્છેરું થયું છે, કોઈ લોકોત્તર પુરુષ આ ધરતી અવની ઉપર અવતરી ગયો, આપણી ભાષામાં આપણને બોધ આપી ગયો, ચાલ્યો ગયો આપણી નજર સામેથી. ટૂંકું આયુષ્ય અલ્પ યોગ. એની પાસે કે છે કે મને તમે સંકેત આપો, કારણ કે મારે આ અનંત કાળથી અમે રખડીએ છીએ, અમને બચાવો હે નાથ, અમને તારો હવે, અને અમારી નિર્બળતા આ છે એ તમને કહીએ છીએ. આ સરળતા જગતમાં જે જે જીવો પામ્યા છે એ સરળતાથી પામ્યા છે. મંદ વિષય, સરળતા અને સુવિચાર, આ આપણી વિચારણાનું સૂત્ર. આ સુવિચાર જ્ઞાનીના વચનોને ક્યારેય લૌકિક આશયમાં ઉતારવા નહીં, એમની વાતો અલૌકિક જ છે, એ લોકની પર લઈ જવા માટેના વચનો છે, એને લોક સાથે કઈ સંબંધ જ નથી. પણ વચન જે કહ્યું ને હમણાં, પૂદગઢ છે, વાણી પૂદગઢ છે, એટલે એને આપણે લોક સાથે, લોકની ભાષામાં લોક સાથે વાત કરીએ, પણ એ લૌકિક વચનો પણ અલૌકિકની પ્રાપ્તિ માટે છે, અલૌકિકના હેતુ માટે છે. કેમ કે અલૌકિકની અંદર કોઈ વાણી નથી, એનો યોગ નથી, શું કરવું? તો લૌકિકની અંદર વાણીનો યોગ લોકમાં છે ત્યાં સુધી. તો લોકોત્તર વાત લૌકિક ભાષામાં કેવી છે, પણ એ વચનોને લૌકિક આશયમાં ન ઉતારે. આશય અલૌકિક છે, વચન લૌકિક છે, આશય અલૌકિક છે. કૃપાળુદેવના સમયની એની ભાષા અને સુધર્મીના સ્વામીના સમયની અંદર એની ભાષા, ક્યારેક માગદી, ક્યાંક અલમાગદી, ક્યાંક સંસ્કૃત, ક્યાંક કંઈ, કોઈ કઈ પ્રકારની. બાર ગાવે બોલી બદલાય, એમ બાર વર્ષે ભાષા બદલાય, બદલાયા કરે, ભાષા બદલાય એ લૌકિક છે, આશય બદલાય. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ. માર્ગનો ભેદ જેને કહીએ, બે રીતે માર્ગ ભેદ એટલે કોઈ જુદાઈ નથી પડતાનો, ભેદ જેને કહીએ એ આશય, એ તો એક જ છે, અનંત ચોવીસીનો આશય. અને આ ચોવીસીનો આશયમાં ફેર શું? ઋષભદેવ, શું આદિનાથ, કે શું વર્ધમાન? તો આદિનાથથી વર્ધમાન સુધીમાં તો કેટલો કાળ વ્યતીત થઈ ગયો, આશય બદલાયો નહીં? બદલાય ત્રણ કાળમાં ન બદલાય, શાશ્વત છે. જ્ઞાનીના વચનને લૌકિક આશયમાં ઉતારવા નહીં. આપણે સુવિચાર શબ્દની વ્યાખ્યા કરીએ છીએ, સુવિચારમાં જ્ઞાનીના વચનોને એમણે જે આશયથી કીધા છે તે આશયથી. એટલે કૃપાળુ દેવે કહ્યું કે બંધ મોક્ષની વ્યવસ્થા કેનાર જો કોઈ અધિકારી હોય તો અમે તીર્થંકરને માનીએ છીએ, અને તીર્થંકરનો આશય આ કાળે આ ક્ષેત્રે કોઈ કહી શકે એમ હોય તેવા અમે છીએ એમ અમને દ્રઢપણે ભાસે છે. હવે આ પુરુષના વચનામૃતની અપૂર્વતા આપણે સમજાય. તીર્થંકરના વચનનો આશય કેનારા પુરુષ છે, એમનો જે જે એક એક શબ્દ લખ્યો છે એણે તો તીર્થંકરના વચનનો આશય કહેવા માટે લખ્યો છે. આ ભાષામાં તીર્થંકરે એની ભાષામાં ઉપદેશ આપ્યો, પછી ભલે દિવ્ય ધ્વનિની ભાષા, આપણને કોઈ ભાષા સાથે વિરોધ નથી. એ દિવ્ય ધ્વનિ કેવો હોય ને શું હોય ને એની ચર્ચામાં કંઈ પડવું જ નહીં. આ ભેદાભેદથી પર થઈ જવું, મર્મને વાતને, મર્મને પકડવો, આશયને પકડવો. કે તીર્થંકરે જે કહ્યું છે ત્યાર પછી શ્રુત કેવલીઓએ, અનંતા જ્ઞાનીઓએ, પૂર્વાચાર્યોએ, ગીતાર્થ મુનિવરોએ જે કહ્યું છે તે જ આ ભગવાન એ કહે છે કે હું તો તમને આ તીર્થંકરના આશય કહું છું. અને બધા જ શાસ્ત્રોનું મૂળ તીર્થંકરનું પ્રવચન છે, એની દેશના છે. બધા જ શાસ્ત્રનું આગમનું મૂળ શું? તીર્થંકરનું વચન. આ તીર્થંકરના વચનનો આશય કેનાર આ કાળે આ ક્ષેત્રે અમે હોઈશું એમ અમને દ્રઢપણે ભાસે છે. હવે એમના વચનને ક્યાંય લૌકિક આશયમાં ઉતારવા નહીં. આ સુવિચાર. કૃપાળુ દેવના વચનામૃત વાંચીએ, એના પત્રો વાંચીએ, એના વચનના આધાર ઉપર કંઈક લૌકિક આશયની અંદર ઉતારીને કોઈ વાતને ખોટી દ્રઢ કરાવી, મિથ્યા પ્રરૂપણા ન કરવી. આ સુવિચારનું લક્ષણ કીધું છે. કર વિચાર તો પામ, એમાં ભગવાન કહે છે સુવિચાર. અલૌકિક અમારો આશય પકડજો, શબ્દને પકડતા નહીં. શબ્દ તો બદલાઈ જશે, પેઢી બદલાય એમ શબ્દ બદલાઈ જશે. હમણાં 50 વર્ષ પછી ભાષા બદલાઈ જશે, આશય નહીં બદલાય. સુવિચાર એટલે અહીંયા કહ્યું કે અપૂર્વ વિચાર વિના તે અપૂર્વ જ્ઞાન ઉત્પન્ન થવા સંભવ નથી. અપૂર્વ જ્ઞાન એટલા માટે ઉત્પન્ન કરવું છે કે પૂર્વે જે જીવે માઠા સાધન કલ્પિત સાધન ગ્રહ્યા છે પરમાર્થ માટે, તે મટ્યા વિના આ જીવ સાચા માર્ગની અંદર આવી શકે એમ નથી. અને અપૂર્વ જ્ઞાન એને જો પ્રાપ્ત કરવું હોય તેને અપૂર્વ વિચાર કરવો જોઈએ. અપૂર્વ વિચારની ઉત્પત્તિ કેવી રીતે આપણો વિષય જુદો છે, પણ વિચાર અપૂર્વ એટલે શું? પૂર્વે કર્યો નથી તો પૂર્વે શું કર્યું છે? અવિચાર રૂપે જેણે વિચાર કર્યો છે એ અવિચાર છે. જે કર્યો છે તે અવિચાર છે, સુવિચાર નથી. સુવિચાર આશયનો વિચાર કરે એ સુવિચાર છે. મર્મને પકડવો તે સુવિચાર છે, આશયને પકડવો તે સુવિચાર છે. લૌકિક વચનોમાં રહેલી અલૌકિક ભાવનાને પકડવી તે સુવિચાર છે. આ સુવિચાર આ પ્રથમ ભૂમિકા ધાર, આ પહેલી ભૂમિકા જીવને માટે કીધી. કરુણા કોમળતા આદિ ગુણ, આ જીવની અંદર કરુણા જગતના જીવો પ્રત્યે, એનું દુઃખ પ્રત્યે એને અનુકંપાના ભાવ હોય, અને કોમળતા હૃદયની કોમળતા. હૃદય તો એવું કોમળ હોવું જોઈએ, કોઈનું ભગવાન કે મૃત્યુ સાંભળીને પણ અન્ન લેવું એ તો નિર્ધ્વંસ પરિણામનું કારણ છે. કેટલી કોમળતા હશે! કેટલીક વાર તો કૃપાળુદેવના જીવનના પ્રસંગોથી આપણને લોકોત્તર ચારિત્ર આપણે ઓળખી શકતા નથી. આપણને એમ થાય કે આ વસ્તુ તો ક્લિક ન થાય આપણને. આ વાત આપણે સાંભળી લીધી ને કોઈને 10-12 વાર કહી પણ દીધી અને ક્યારેક બેસીએ ત્યારે એમ થાય કે અરે આ વાતની અંદરની ગંભીરતા તો શું હતી. એમણે કહ્યું કોઈના મૃત્યુથી જીવ રડી ઉઠવો જોઈએ, એને આત્માને ચૈતન્યની ચૈતન્ય સાથેની સ્થિતિ, મહાવીરની મૈત્રી, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો. આ વચનને હૃદયે લખો. આ સર્વાત્મમાં સમદ્રષ્ટિ એટલે શું? અને સર્વાત્મમાં એટલે આપણે તો હજી મનુષ્ય સુધી જ પહોંચીએ છીએ. પાછા જ્યારે વિચાર કરીને બોલીએ ત્યારે પણ એમ જ કહે કે હ્યુમેનિટી ઇઝ બેસ્ટ. અને વોટ હ્યુમેનિટી! જીવરાશિ, સકળ જીવરાશિ, સર્વ આત્મમાં કીધું છે એણે તો. સર્વ માનવમાં સમદ્રષ્ટિ દી એવી વાત નથી કરી, એમણે તો સર્વ આત્મમાં કીધું છે. અને આત્માઓ નિગોદથી માંડીને સંસારમાં પરિભ્રમણ કરનાર આ બધા જ આત્માઓ પ્રત્યે સમદ્રષ્ટિ દો. એ સમદ્રષ્ટિ ક્યારે આવે? નીચ સ્વરૂપનો બોધ થાય તો પરના સ્વરૂપ પ્રત્યે આત્મદ્રષ્ટિ આવે, સમદ્રષ્ટિ આવે. આ કરુણા અને કોમળતાનો આ આધાર છે. અને એ આધારને કારણે તો જ્ઞાનીઓએ આપણા તરફ આ કરુણા વેવડાવી છે. આખા જગતને તારનાર માટે એ તારક તત્વજ્ઞાન એમણે આપણને આપ્યું. શા માટે? કારણ કે એમને આ જગતના પરિભ્રમણ કરનારાઓ આત્માઓ પ્રત્યે કરુણા અને એની કોમળતા, એમની કોમળતા એટલી બધી હતી. ભગવાને નક્કી કર્યું હતું કે હું માર્ગ નહીં પ્રકાશું. અને પછી વિચારણા કરતા કરતા ઓહો, હવે કોઈ પુરુષ એવો લક્ષમાં નથી, માર્ગનું લક્ષ પણ કોઈને નથી. અને જગતના જીવો તો તરવાના કામી છે, જોઈને અનુકૂળ યોગ બાજી જાય તો ઘણા જીવો તરી જાય. હવે આ કોમળતા જીવો, આ છલકાતી કોમળતા એ ભગવાનને જે પત્રનું સ્વરૂપ એને સ્વીકાર્યું હતું એ જ પત્રના સ્વરૂપમાં આત્મસિદ્ધિમાં અગોપ્ય કરીને માર્ગ કહી દીધો, ભેગો ના લઈ ગયા. વિતરાગના વચનનું જે ભેદ, જે રહસ્ય તીર્થંકરના માર્ગનું, જે કાળબળના કારણે લુપ્ત થતું થતું વિચ્છિન્ન થતું થતું બહુ લોપ થઈ ગયો માર્ગનો, જે એ માર્ગ અપ્રગટ જે હતો એને પ્રગટ કરીને ભગવાન કહીને ચાલ્યા ગયા. અને નિર્વિક્ષેપપણે કહી દીધો અને અગોપ્યપણે કહી દીધો. શું મહત્તા છે, શું ગંભીરતા છે! કરુણા અને કોમળતાને કારણે જુઓ, જ્ઞાની પુરુષની કરુણા અને એની કોમળતા સંસારના જીવો પ્રત્યે, જગતનો એક પણ જીવ મુક્તિને પામે, જન્મ મરણના દુઃખથી રહિત થાય, આ સાચી એની દયા છે. અંતરદયા કે છે, અંતરથી દયા છે. તો અહીંયા એને આ વિચારનું મહાત્મ્ય ભગવાને કહ્યું. આપણે આગળ વિચારનું સૂત્ર લઈએ કે આ વિચારનો અધિકારી કોણ, આ વિચાર કોણ કરી શકે? આ સુવિચાર, આ વિચાર, આ આશયરૂપ વિચાર, આનો અધિકારી કોણ? જગતમાં તો કેટલી યોનિ, કેટલી જીવરાશિ, કેટલી પ્રકારના દેહધારી આત્માઓ છે, એમાં આ વિચારનો અધિકારી કોણ? મોક્ષમાળા 16 વર્ષની ઉંમરે લખાઈ, એમાં ભગવાને આ વિચારનો અધિકારી કોણ, કોણ વિચાર કરી શકે, કઈ પર્યાયમાં વિચાર આપણને આવી શકે, એમાં લખ્યું છે મોક્ષમાળા શિક્ષા પાઠ 4, 4th પાઠ, માત્ર મનુષ્ય દેહથી મોક્ષ છે, કોઈ પણ અન્ય દેહ એટલે કે માનવ દેહ સિવાય પૂર્ણ સદવિવેકનો ઉદય થતો નથી અને મોક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. માનવ પણ એને વિદ્વાનો કહે છે જેનામાં વિવેક બુદ્ધિ ઉદય પામી હોય. માત્ર મનુષ્ય દેહથી જ મોક્ષ છે. દેવ તિર્યંચ કે નારકી ક્યાંયથી મોક્ષ નથી. 84 લાખ જીવાયોનીમાં 83,99,999 પ્રકારનો જે કંઈ દેહ છે ડિસ્કાર્ડેડ માઇનસ, એનાથી મોક્ષ નહીં મળે. પરિભ્રમણ ચાલુ છે, ચોઈસ છે, વેરાયટી છે. જો એવો દેહ ધારણ કરો, દેવનો દેહ ધારણ કરો, નારકીના દેહ ધારણ કરો, તિરંચના દેહ ધારણ કરો, નિગોદમાં જાઓ, અનંત કાયમાં જાઓ, સાધારણ વનસ્પતિમાં જાઓ, પ્રત્યેક વનસ્પતિમાં જાઓ, એકેન્દ્રિય, સ્થાવરના જીવ, ત્રસ્તના જીવ, વિકરેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, તિરંચ પણ પંચેન્દ્રિય છે, બધા જ દેહ ધારણ કરો. કોઈ પણ, સિલેક્ટ એનીવન, એક્સેપ્ટ હ્યુમન બિંગ, માનવ દેહ સિવાય મુક્તિ નથી. 83,99,999 આ મુક્તિ માટે કોઈ આપણને ઉપયોગી નથી. કારણ, કારણ શું, શું વાંધો આવ્યો? કોઈ પણ અન્ય દેહમાં પૂર્ણ સદવિવેકનો ઉદય થતો નથી. સદવિવેક વિચાર આ વિવેકથી થાય એને વિચાર કહેવાય. વિવેકપૂર્વકની સુવિચારણા, જેમ આપણે કહી એમ વિવેકપૂર્વકની વિચારણા, હેય ઉપાદેય, નિત્ય અનિત્ય, શાશ્વત અને ક્ષણભંગુર, હિતકારી અને અહિતકારી, આ વિવેક, મારું સ્વરૂપ વિનાશી અને અવિનાશી, જડ અને ચેતન, આવું ભેદ જ્ઞાન થાય એને વિવેક કહેવાય. ક્ષીર નીર વિવેક, એ બંને જ્યાં ભેગા થઈ ગયા હોય ત્યારે જ જ્ઞાનની આવશ્યકતા, વિવેકની આવશ્યકતા ક્યાં છે? વિવેકની આવશ્યકતા ક્યાં છે? જ્યાં ઇષ્ટ અને અનિષ્ટ ભેગા થઈ ગયા, ભેળસેળ જે થઈ ત્યાં વિવેક છે. વિવેક એટલે જુદા પાડવું. તે તો જુદા ક્યારે પાડવાના છે? સિદ્ધને શું વિવેક કરવાની જરૂર છે? અને આ પથ્થરમાં શું વિવેક કરશું આપણે? આ લાકડામાં શું વિવેક કરશું? એટલું જળ છે, એકાંતે જળ છે, ઓલું એકાંતે ચેતન છે. અનિત્ય તો અનિત્ય, પેલું એકાંતે અનિત્ય છે ને, આ એકાંતે અનિત્ય છે, આ લાકડું એ તો એકાંતે અનિત્ય છે. શું વિવેક કરશો હવે? વિવેક ત્યાં જ આવે કે જ્યાં બે વસ્તુ વિપરીત ગુણધર્મવાળી હોય, જેના ગુણધર્મો વિપરીત હોય અને ભેળસેળ થઈ ગઈ હોય. ઘઉંમાં કાંકરા ભળી ગયા હોય તો વિવેક જોઈએ કે કાંકરાને કાઢી નાખવા અને ઘઉંને રાખવા. કોઈ પણ વસ્તુની અંદર ભેળસેળ થઈ ગઈ હોય તો એની શુદ્ધતા જ્યારે પ્રાપ્ત કરવી હોય, એમાંથી શુદ્ધ વસ્તુ ખેંચવી હોય, ત્યાં વિવેકની જરૂર છે. અને આવો વિવેક મનુષ્ય સિવાય ક્યાંય થઈ શકતો નથી. પંચેન્દ્રિય તો તિર્યંચ પણ છે, પણ સંજ્ઞીપણું જે છે એ સંજ્ઞીપણામાં આ વિવેક છે. પૂર્ણ સદવિવેક, એમાં પાછી પૂર્ણતા સુધી પહોંચી શકે એવું સામર્થ્ય, એવી ક્ષમતા, એવી શક્તિ માત્ર મનુષ્ય દેહમાં છે, એ સિવાય ક્યાંય નથી. માનવપણું એને વિદ્વાનો કહે છે કે જેનામાં વિવેક બુદ્ધિ ઉદય પામી હોય. આ વિવેક બુદ્ધિ ન હોય તો એને માનવ કહેતા નથી. કૃપાળુ દેવે કહ્યું કે ભાઈ, તારો આકાર, તારો કદ અને તારા અવયવ એ જો લેખા જોખા જોવા જઈએ તો તારા કરતા બધી જ રીતે શ્રેષ્ઠ અને વધારાનું એક પૂંછડું વાનરને છે. તો માનવ કરતા વાનર શ્રેષ્ઠ પુરવાર થાય. જો આપણે તાજવા તોલા બદલાઈ જાય, જો આપણા મીટર બદલાઈ જાય તો વાનર શ્રેષ્ઠ પુરવાર થાય. કે બધી જ રીતે તારો કદ, તારો આકાર, તારા અવયવ, તારી ઇન્દ્રિયો અને વધારાનું એક પૂંછડું શ્રેષ્ઠ છે. પણ હે માનવ, તું તારી આ વિચાર શક્તિ, વિવેક પૂર્વકની વિચાર શક્તિ, એનાથી જગતમાં શ્રેષ્ઠ છો. કે દેવો પણ તને નમસ્કાર કરે છે. દુર્લભમ માનવમ જન્મે, દેવો પણ નમસ્કાર કરે છે તને. સ્વર્ગના દેવો માનવ જીવનની ઝંખના કરે છે, કારણ કે એને વિચાર આવ્યા પછી એને વિવેક આવી શકતો નથી, વિવેક નથી થતો. કેવી મહત્તા છે! આનો અધિકારી કોણ? આ વિચારનો કર, વિચારતો પામ. આપણું સૂત્ર અત્યારે ચાલે છે, આ વિચાર કોણ કરી શકે? તો માનવ કરી શકે. શા માટે? કે એનામાં પૂર્ણ સદવિવેકનો ઉદય થવાની સંભાવના માત્ર માનવ દેહમાં જ છે, અન્ય કોઈ દેહમાં છે નહીં. ભગવાને મોક્ષમાળા પાઠ 78, મોક્ષમાળા પાઠ 78 16 વર્ષની ઉંમરે લખાયેલી વાત છે, એ ભગવાને લખી છે. કહું છું, અપૂર્ણ પર્યાપ્તિ વડે પરિપૂર્ણ આત્મજ્ઞાન સાધ્ય થતું નથી. એ માટે થઈને 6 પર્યાપ્તિ યુક્ત જે દેહ તે આત્મજ્ઞાન સાધ્ય કરી શકે એવો દેહ તે માનવ દેહ છે. આત્મજ્ઞાન એ પૂર્ણ છે. પૂર્ણની પ્રાપ્તિ અપૂર્ણ દ્વારા થાય નહીં. બરોબર, આપણે સમજ્યો. આ આખો આ સ્વાધ્યાય છે ને એ વિચારની પ્રક્રિયા છે. પૂર્ણની પ્રાપ્તિ અપૂર્ણ દ્વારા થાય નહીં. જો મારે પરફેક્ટ રિઝલ્ટ જોઈતું હોય તો મારા ઇન્સ્ટ્રુમેન્ટ પરફેક્ટ જોઈએ. બરોબર, કોઈ ટેકનિશિયન કારીગર હશે તો ખબર હશે. જો મારી પાસે મારે શૂટિંગ કરવું હોય તો મારી રાઇફલ પરફેક્ટ જોઈએ. મારે ચિત્રકામ કરવું હશે તો મારી પીછી પરફેક્ટ જોઈએ. મને ફોટોગ્રાફી લેવી હશે તો મારો કેમેરો પરફેક્ટ જોઈએ. અને મારા બધા જ એકાઉન્ટના રિઝલ્ટ સરસ ચાલતા હોય તો મારી કમ્પ્યુટરની સિસ્ટમ પરફેક્ટ જોઈએ. અપૂર્ણ સાધનના આધાર ઉપર પૂર્ણ પરિણામની પ્રાપ્તિ થઈ શકે નહીં. લોકના સામાન્ય વ્યવહારમાં આ વાત આપણને બરોબર સમજાય છે, ગળે ઉતરે છે. શસ્ત્રો સજાવેલા ન હોય તો પરિણામ પણ સારું આવી શકે નહીં. દાઢી કરવી હોય તો બ્લેડ પણ પરફેક્ટ જોઈએ. આ પરફેક્શનનો કન્સેપ્ટ જેમ લૌકિક વ્યવહારમાં છે, એમ જ્ઞાની કે છે કે તારે સાધના કરવી છે આત્મજ્ઞાનની. પ્રાપ્ત શું કરવું છે? કર વિચાર તો પામ. પામવું છે શું? પૂર્ણ. પામવું છે શું? પૂર્ણ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, એ પામવું છે. કર વિચાર તો પામ. તો પામવું છે મારે શુદ્ધ, એ પૂર્ણને પામવા માટે પૂર્ણ પર્યાપ્તિયુક્ત, અપૂર્ણ પર્યાપ્તિ વડે પરિપૂર્ણ આત્મજ્ઞાન સાધ્ય થતું નથી. આત્મજ્ઞાન એ પૂર્ણ છે. હવે પર્યાપ્તિ, આ જરા જૈન દર્શનનો વિષય છે, ટૂંકમાં સમજાવું છું કે જીવ દરેકે દરેક પર્યાપ્તિ પ્રાપ્ત કરે એના આધાર ઉપર એને આપણે એક ઇન્દ્રિય બે ઇન્દ્રિયના પાછા એના ભેદ ભાંગા વગેરે છે. ભેદ ભાંગાનું જ્ઞાન બહુ ન હોય તો ચાલે, એની સામાન્ય સમજ હોવી જોઈએ. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ અને મન પર્યાપ્તિ, એટલે જગતમાંથી જે પુદગળ પરમાણુ રહે એમાંથી એને પોતાનું શરીર બનાવી શકે એ આહાર પર્યાપ્તિ, એને આત્મા એની ઇન્દ્રિયોની રચના કરી શકે એ એની શરીર ઇન્દ્રિય પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, આહાર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, એમાંથી એમાંથી મનની રચના કરી શકે એ એની મનોપર્યાપ્તિ, એમાં ને એમાં એનો શ્વાસોશ્વાસ એનું આયુષ્ય ટકે એ પર્યાપ્તિ, એની શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, અને એમાં ને એમાં એની વ્યક્ત કરી શકે એવી એની ભાષા પર્યાપ્તિ. આ છ પર્યાપ્તિ વડે પૂર્ણતા પ્રાપ્ત કરે, દેહની અંદરની પરફેક્શન ઓફ એ બોડી, એની છ પર્યાપ્તિ જેને મળે એને આ છ છ પર્યાપ્તિથી યુક્ત દેટ ઇઝ અ પરફેક્ટ બોડી સો ફાર એઝ બોડી ઇઝ કન્સર્ન. કોઈ છોકરો જન્મે ત્યારે આપણે અત્યારે એટલા કોન્સિયસ હોય કે આપણે પીડિયાટ્રિશિયનને ત્યાં તરત જ બોલાવીએ કે જરા જોઈ લ્યો આ બધી રીતે ઓલરાઇટ છે ને બાળક, બાળક બધી રીતે ઓલરાઇટ છે ને, કઈ ડિફેક્ટ તો નથી ને, તો પેલો પીડિયાટ્રિશિયન શું જુએ? એ પાંચ ઇન્દ્રિયો પૂરતું એનું નોલેજ છે એટલે જુએ કે આંખ બરોબર છે, કાન બરોબર છે, એની ઇન્દ્રિયો બરોબર છે, એટલે કે હા સાહેબ કઈ બીજો કઈ વાંધો નથી, હાથ પગ બહુ તો માપી જુએ, બધું બરોબર છે, નો રોતો હોય તો રોવડાવી જુએ એટલે નક્કી કરે એની ભાષા પર્યાપ્તિની આની કેપેસિટી છે કે નહીં. કેટલું બધું સૂક્ષ્મ વિજ્ઞાન, વિતરાગ વિજ્ઞાન, એમાં એને મન પર્યાપ્તિ છે, વિચાર કરી શકે નહીં, એ પીડિયાટ્રિશિયન ન કહી શકે, એ પછી ખબર પડે. ચાર પાંચ વર્ષે કે બાળકની ઉંમર સાથે આની પરિપક્વતા નથી એટલે ખબર પડે કે ભાઈ એની ઉંમર સાથે એની મન પર્યાપ્તિ નથી, એનામાં બધું છે, એ આહારના પરગણાના પુદગળ પરગણા લે છે વરગણાના, પણ એમાંથી એની મન પર્યાપ્તિ નથી, હી ઇઝ નોટ કેપેસિટી ટુ ડેવલપ ધેટ ફેકલ્ટી, થિંકિંગ ફેકલ્ટી હવે આ ડેવલપ નથી કરી શકવાનું, એટલે આપણે એને કહીએ કે ડિફેક્ટિવ છે. અને ડિફેક્ટિવ ચાઇલ્ડ એટલે આ મંદ બુદ્ધિના બાળકો જેને આપણે કહીએ છીએ. સમાજમાં પંચેન્દ્રિય પ્રાપ્ત થાય અને પર્યાપ્તિ અપૂર્ણ રહી જાય, આવી અપર્યાપ્તિ હોય તો પૂર્ણ આત્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી. અને